આજે મહાવીર ભગવાનના નિર્વાણનો દિવસ છે કે બેસતું વર્ષ આવતીકાલે છે ને? આજે તો નિર્વાણનો દિવસ છે. કયો છે આજ? કયો દિવસ છે? બેસતું વર્ષ આવતીકાલે છે ને? કે આજે પણ એક સંવત શરૂ થાય છે. આજે પણ બેસતું વર્ષ છે. કયું બેસતું છે? કેના માટેનું? મહાવીર નિર્વાણ, જેને આપણે કઈ કહીએ છીએ વીર સંવત, આજે 2542મી શરૂ થઈ. એનો અર્થ શું થયો? 2541 વર્ષ પૂરા થયા મહાવીર ભગવાનને મોક્ષ પધાર્યાના. આપણે જે કરીએ છીએ આવતીકાલે એ તો કયું છે? વિક્રમ સંવત. એનું એ જુદું છે. વિક્રમ રાજા જીત્યો. આજે એ વીર નિર્વાણ અપેક્ષાએ તો આજે એ પણ એક બેસતું વર્ષ છે. મહાવીર ભગવાનનો એ 2541 વર્ષ પહેલા પાવાપુરી, અને ત્યારે આવું તળાવ નહોતું. ત્યારે તો શું હતું? ત્યાં ઉદ્યાન હતું, ઉદ્યાન. અને ત્યાંથી મોક્ષ પધાર્યા. મહોત્સવ ઉજવવા, નિર્વાણ મહોત્સવ ઉજવવા સૌધર્મિન્દ્ર આદિ તો આવે, પણ સાથે કોણ આવ્યા? મનુષ્યો પણ આવ્યા. અને બધાને એવી ભાવના થઈ આ કેવું છે? એક પવિત્ર સ્થાન છે. અને તેથી બધા એની શું લઈ ગયા? થોડી રજ લઈ ગયા. અને થોડી થોડી રજ લઈ ગયા તો એમનો શું થઈ ગયો? ખાડો થઈ ગયો. ને એમાં શું થઈ ગયું? પાણી ભરાઈ ગયું. તો આ તળાવ, આવી કહેવત એમાં એ છે. અને એટલા માટે એનું નામ શું કહેવાય છે? નોખુર તળાવ. નખથી ખોદેલું, નોખુર. કારણ કે ન્યા ગયા હોય તો ન્યા ક્યાં સાધન હોય? તો જેને જે રીતે થયું તો એનાથી. અને એ પાપાપુરી, અપાપાપુરી. અપાપાપુરી એટલે જ્યાં પાપ નથી પવિત્રતા છે, પછી એમાંથી પાપાપુરી. તો એ આજ વિચાર કરીએ 2541 વર્ષ પહેલા એ ભૂમિની પવિત્રતા કેવી હશે કે જ્યાં સૌધર્મ ઇન્દ્રો આવીને પણ આ મહોત્સવ ઉજવો છે. ભગવાનનું શરીર તો સ્ફટિક જેવું અને પરમ ઔદારિક હોય છે એ પારાની જેમ, પણ છતાં બધી એ વિધિ અગ્નિકુમારની અગ્નિ મુકુટમાંથી એ બધી વિધિ હોય. પણ એક વિચારવા જેવી છે, સમ્યક દર્શન થતા દ્રષ્ટિ મોક્ષ થઈ ગયો હતો. ચારિત્ર મુનિદશા આવી તો ગ્રસ્ત દશાથી મોક્ષ એટલે મુક્ત થઈ ગયા. 12મી ગુણસ્થાને પહોંચ્યા તો મોહ મુક્ત થઈ ગયા. 13મી ગુણસ્થાને પહોંચ્યા તો જીવન મરણથી મુક્ત થઈ ગયા. અને આજના દિવસે સિદ્ધ થયા તો દેહ મુક્ત થયા. આ બધું શું છે? સેજ ક્રમ છે. પણ શરૂઆત શેનાથી થઈ? દ્રષ્ટિ મોક્ષ. જેને કૃપાળુ દેવે શું છપદના પાઠમાં છેલ્લે શું ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થઈ ગયું છે, મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે, એ શબ્દો આવે છે કે ને? એનો અર્થ શું થયું? શ્રદ્ધા અપેક્ષાએ કેવળ જ્ઞાન થયું છે ને? શબ્દ એવા સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીની શ્રદ્ધા શું સ્વીકારે છે? બંધને કે મુક્ત સ્વરૂપને? જે દ્રષ્ટિમાં, જે શ્રદ્ધામાં બંધ આવે છે, અનિયતપણું આવે છે, અન્ય અન્ય દશા આવે છે, ગુણભેદ આવે છે, મોહથી સંયુક્તપણું, એ મિથ્યા છે. અને જે શ્રદ્ધામાં હું વર્તમાનમાં મુક્ત સ્વરૂપ છું, હું અન્ય અન્ય ગતિની પર્યાયોથી રહિત હું અનન્ય છું, હાનિ વૃદ્ધિથી રહિત હું નિયત સ્વરૂપ છું, હું ગુણભેદથી રહિત અવિશેષ સામાન્ય એકરૂપ અખંડ અભેદ છું, હું મોહથી અસંયુક્ત. ફરીથી કેટલામ ગુણસ્થાનની વાત? ચારિત્ર મોહની વિદ્યમાનતામાં પણ હું મોહથી રહિત અસંયુક્ત છું, આ એ દ્રષ્ટિનું બળ છે. જ્ઞાનનો વિવેક છે અને આ શ્રદ્ધાનું બળ છે. જ્ઞાન જાણે છે જ્યાં સુધી પૂર્ણ વિતરાગ નથી તો 10મા ગુણસ્થાનના છેલ્લા સમય સુધી પણ શું છે, સંજલનનો લોભ રહે છે, એનો પણ શિકાર છે. અરે એ શિકાર એના ઉપરાંત હજી 14મું ગુણસ્થાન છે, અયોગપણું થયું છે પણ અસિદ્ધત્વ રહી ગયું છે. અસિદ્ધત્વ શું છે? સિદ્ધ નથી થયા. અસિદ્ધત્વ એ શું છે? ઔદ્યોગિક ભાવનો એક ભેદ છે. ઔદ્યોગિક એટલે શું? આપણે લઈએ છીએ ને પાંચ ભાવમાં એક એક શબ્દનો અર્થ. ઔદ્યોગિક એટલે અશુદ્ધતા, ઔપસમિક એટલે શરૂઆત, ક્ષાયોપસમિક એટલે અધુરાશ, ક્ષાયિક એટલે પૂર્ણતા અને પારણામિક એટલે નિરપેક્ષતા. તો હજી એ અપેક્ષાએ જો વિચાર કરીએ તો ક્યાં સુધીની વાત છે? 14મા ગુણસ્થાનમાં પણ હજી શું રહી ગયો છે? યોગ ચાલ્યો ગયો છે. હજી અસિદ્ધત્વપણો, ઔદ્યોગિક ભાવ ઇઝ ઇક્વલ ટુ અસિદ્ધત્વ ઇઝ ઇક્વલ ટુ અશુદ્ધતા છે. હજી થોડું અશુદ્ધતા છે, ભલે પૂર્ણ સુખી છે, હજી સંસારી છે એ અપેક્ષા. શું છે? હજી 14મા ગુણસ્થાન સુધી પણ એ શું છે? સંસારી છે. નિમિત્ત રૂપે બાહ્યમાં શરીર છે, ચાર અઘાતી કર્મ છે અને પર્યાયમાં અસિદ્ધત્વનો ઔદ્યોગિક ભાવ છે. એ રીતે વિચાર કરીએ હજી મનુષ્ય ગતિ છે. બીજા આયુષથી વિચાર કરીએ તો શેનું આયુષ છે? મનુષ્યનું છે. નામ કર્મમાં રહીએ તો મનુષ્ય ગતિ છે. હજી સાત ઉદય છે, હજી ઉચ્ચ ગોત્ર શરીર છે અને વેદની બધું છે. દુઃખ નથી, કસાય નથી, મોહ નથી. જુદી વાત. જૈન દર્શન એક એક પરિણામ સુધીની લઈ જાય છે વ્યાસ. અને છતાં એક અપેક્ષાએ શ્રદ્ધા અપેક્ષાએ શું શબ્દ વાપ, સમયસારમાં એક કળશમાં શું શબ્દ વાપ્યો છે? સમ્યક દ્રષ્ટિ માટે સહી મુક્ત એવ શબ્દ શું વાપર્યો છે? સહી તે ખરેખર મુક્ત છે. શ્રદ્ધા અપેક્ષાએ, કારણ કે શ્રદ્ધાએ કોને ગ્રહણ કર્યું? સમ્યક શ્રદ્ધાએ, શુદ્ધ નયે કોને ગ્રહણ કર્યો છે? અબદ્ધ સ્પષ્ટ આત્માને. તો એ આખી મહાવીર પરમાત્મા એ સંસાર દશામાંથી એ સિદ્ધ થયા, એ પાવાપુરી પહોંચ્યા, સમોસરણ વિખાઈ જાય, વાણી બંધ થઈ જાય અને સ્થિર થઈ જાય છે. અને તો અંતિમ જે કંપન હતું, યોગનું કંપન, એ પણ 14મે ગુણસ્થાનને રહી થઈ અને પાંચ હસ્વર બોલે એટલા કાળમાં તો શું થઈ જાય છે? જે કોઈ હવે આમ તો મોહ જતા એ અશુદ્ધતા ભાવ કર્મ એ રૂપે વહી ગયું છે અને એ રૂપે કસાય રૂપ આશ્રય ગયો હતો, પણ હજી યોગ રૂપ આશ્રય હતો. શરીરનું નિમિત્ત પણ હતું, દ્રવ્ય કર્મ પણ હતા. અને હવે તો એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ. આવી દશા એ મહાવીર પરમાત્માને 2541 વર્ષ પહેલા ક્યાં થઈ હતી? આજ ભારત દેશની પાવાપુરીના ક્ષેત્રમાં. અને દેવોએ આવ્યું, મનુષ્ય આવીને પણ મહોત્સવ કર્યો અને પરમાત્માની ત્યાં. અને આવું જ્યાં બને પરમાત્માનો, એટલે મુખ્યતા તો અહીંયા તીર્થંકરના નિર્વાણ કલ્યાણક ઉજવવા ઇન્દ્રો આવે, એ ઉજવે, પછી શું કરીને જાય? જે જગ્યા હોય ત્યાં એ ચરણ કોતરી લે અને એ પરંપરા આ ચાલે કે ત્યાંથી મોક્ષ પામ્યા છે. આ બધા કર્યા હોય, ઓરિજિનલ તો કોણે કર્યું હોય? ઇન્દ્રોએ કરીને, એ નિશાની રૂપે કે અહીંથી પરમાત્મા એ નિર્વાણ પદને એ પામ્યા છે. અંતિમ તીર્થંકર એમના જીવનમાં જોઈએ તો કેવા પરિણામોથી ઉપર નીચે બધું ક્યાંથી લઈને? સેના ભવન પુરુલવા ભીજે ભીલ હતા એનાથી લઈને ક્યાંથી ક્યાં સુધી પરિણામોની વિચિત્રતાઓમાં. પણ અંતે એક વચ્ચે ધારા થઈ ગઈ હતી પણ તૂટી ગઈ હતી. ત્રિપુષ નારાયણ આદિત્ય એ પહેલા તો ધારા શરૂ થઈ હતી પણ એ ધારા ટકી નહીં. પણ એ ધારા સિંહના ભાવમાં જે દશાની ધારા એક થઈ એ હવે નિરંતર કેવી થતી ગઈ? એ વૃદ્ધિગત થતા એ પ્રારંભ થયો, વૃદ્ધિ થયો અને આ અંતિમ ભવમાં એની પૂર્ણતા થઈ. એ મહાવીર પરમાત્મા જેનું આ શાસન ચાલી રહ્યું છે, જેના શાસનમાં ઉપકારીઓના નિમિત્તે આપણને આ સાધનાનો એક અવસર એ મળ્યો છે, તો એનો નિર્વાણ મહોત્સવ અને એ જ દિવસે. અને એ રીતે વિચાર કરીએ તો નિર્વાણ ક્યારે થયું? નિર્વાણ ક્યારે થયું? 14th ની પાછલી રાત્રે. એટલે 14th ની પાછલી રાતે તો ન હોય, પણ એ બીજે દિવસે ઉજવાય છે. અને પાછલી રાત એટલે આ અમાસનો દિવસ. અને એ પાછલી રાત 14th ની વદની, એનો અર્થ શું થયો? 14th સુદની હોય તો પ્રકાશ હોય, પણ તો અંધકારમય રાત્રિમાં નહીં. કાળી 14th એ સારું કામ ન કરાય ને. કયો દિવસ હતો? મહાવીર ભગવાન મોક્ષ પામ્યા 14th લ્યો કે અમાસ, કોઈ પણ એ દિવસ કેવો કહેવાય? અશુભ જ કહેવાય ને. તે દિવસે મોક્ષે એ બહારના લૌકિક કાર્ય કે એ વિધિ વિધાન જુદી વાત છે. બાકી ખરેખર વિચાર કરીએ તો આત્માની સાધના માટેનો સર્વકાળ મંગળ છે, સર્વક્ષેત્ર મંગળ છે. ચાહે સો નરક જેવું ક્ષેત્ર હો તો પણ એ શું છે? એ મંગળ. સાધનાને માટે ક્યારે પણ ક્ષેત્ર અને કાળની મુખ્યતા કરીશ નહીં. સાધના માટે કોને મુખ્ય કરવા જેવું છે? સાધના માટે ધ્યેયને સ્વીકારજે, સાધના માટે કાળ કે ક્ષેત્રને નહીં વિચારતો. અને જેને જ્યાં રૂચિ રસ લાગે ત્યાં શું હોય? ખરેખર શું હોય? કોઈ વેપારી ગુજરાતીમાં કહે ડૂબેલા પૈસા હોય, આપણે શું કરી નાખ્યા, જેને બેડ ડેટ્સ તરીકે કાઢી નાખ્યા હોય, અને એનો ફોન આવે કે ના હું તમને વ્યાજ સહિત આપું છું, મારી ભૂલ થઈ ગઈ, હવે શક્તિ છે આપું, તો કે ના પેલા ચોગડિયું જોવા દેવું તે પછી હું તને કહું છું. શું હશે? તારું ક્ષેત્ર, તારી દુકાન ક્યાં છે, પછી ચોગડિયું કેવું છે. એ રૂચિનું સામર્થ્ય છે, એ ક્ષેત્ર અને કાળને ઓળંગી જાય છે. તો એમના આ નિર્વાણ કલ્યાણકના પ્રસંગે આપણને પણ એક પ્રેરણા મળે છે કે આવી જીવનમાં એ કેવી ગુરુદેશી વારંવાર એ દ્રષ્ટાંતને જ્યારે પણ યાદ કરે, સિંહના ભાવમાં શું એ હશે કે શું મુનિરાજે ઉપદેશ આપ્યો, શું સિંહે ગ્રહણ કર્યો અને સમ્યક દર્શન પામી ગયા. અને આપણને આપણી જ ભાષામાં કેટલી વાર નહીં, જેટલી વાર સાંભળવું હોય એટલું નહીં, જેટલી વાર સીડી મૂકી શકે એટલી વાર સંભળાયું છે ને, કેટલી વાર એમ નહીં, જેટલી વાર સાંભળવું હોય તો આપણે સાંભળી શકાય. અને આપણને ન થાય એ પણ એક કેવું લાગે છે, આશ્ચર્ય જેવું લાગે છે, ખેદ જેવું, કે સિંહના ભાવમાં બીજી ભાષા કદાચ ઘણું તો ઈશારાથી કીધું હશે અથવા જે સમજ્યા હશે. અને એટલા કાળની અંદર આખો પલટો સૈનિક રાજા, વિચારવા જેવું છે. થોડા વખતના પરિણામ કેવા કેવા પરિણામ? સાતમી એટલે શું? સાતમી નરકના 33 સાગર આવ્યું એના શું? આનાથી અધિક તીવ્ર કસાયના પરિણામ ન હોય. જેમ શુભ રાગના પરિણામની ઉત્કર્ષતા શું છે? શુકલેશા. એમ હિંતાના વિચાર કરીએ તો આ, કારણ કે આનાથી બીજું કોઈ આઠમું નરક નથી. તો એક તો સાતમું નરક અને આયુષ કેટલું? 33. તો તીવ્ર કસાયના પરિણામ થોડા વખત પહેલા અને થોડા વખત પછી શું છે? ક્યાં પરિણામ? સમ્યક દર્શન પામી જાય. શું આ જીવમાં આવું સામર્થ્ય ભરેલું છે? મારામાં આવી સામર્થ્ય તાકાત ભરેલું છે? અને છે તો મને મારો વિશ્વાસ કેમ નથી? અરે સામર્થ્ય છે તો હું પ્રયોગ કેમ નથી કરતો? જેમ કે ને, અરે આ તારામાં તાકાત છે, તું ખાલી ખોટો આળસુ થઈને બેઠ, ખોટો તું નકાર કરે છે. અમને ખબર છે તારે શું કહે, એને ઇંગ્લિશમાં શું કહે, શબ્દ કેવો આપણો? પોટેન્શિયલ. ખબર નહીં, બધું ન્યા તો વિશ્વાસ કરે ના, બીજો કે તો એમ લાગે ના મારામાં આઈ વર્થ ઓફ ઇટ નહીં. અને અહીંયા જ્ઞાનીઓ આપણને એમ કે તો એ વિશ્વાસ આપણને અને ખરેખર આ જ મોટામાં મોટો એક પેલો દોષ છે, કયો? પોતાને પોતાના સામર્થ્યનો અવિશ્વાસ. પોતાને પોતાના પરિપૂર્ણ સામર્થ્ય હોવા છતાં એનો શું છે? અવિશ્વાસ છે, અસ્વીકાર છે, એ જ મોટો દોષ છે. તો એ મહાવીર ભગવાનના આત્માએ સિંહના ભાવમાં કરીને દેખાડ્યું અને આજના દિવસે પરિપૂર્ણ પ્રણમન કરી દીધું. તો આપણને બે દેખાડ્યું કે કેવું વિપરીતતામાંથી સમ્યકપણામાં અવાય છે અને કેવું અધૂરામાંથી પૂર્ણતામાં એ પહોંચાય છે. બે વાત આપણને એમણે એ બતાવી છે. આપણે ઇષ્ટોપદેશ ઉપર આપણે આવીએ થોડું ગુરુદેવસિંહના આજના પ્રવચનમાં. આજે કઈક થોડુંક કોઈ માર્ક કર્યું હશે, શું વાત હતી આજ? કઈક થોડી શક્તિ વ્યક્તિ, જ્યાં જ્યાં વ્યક્ત રૂપે રાગ છે ત્યાં ત્યાં શક્તિ રૂપે એટલે છુપાયેલો એવો દ્વેષ છે, અને જ્યાં જ્યાં વ્યક્તિ રૂપે એટલે પ્રગટ રૂપે દ્વેષ છે ત્યાં શક્તિ રૂપે છુપાયેલો શું હોય છે? બહુ ગુરુદેવ શબ્દ બે કેવા કીધા? જોડલા કીધા. જેમ જોડલા હોય છે ને, શ્રદ્ધા ને જ્ઞાન, જ્ઞાન અને વૈરાગ્ય, એમ જેમ બે કેવા હોય છે, સાથે ને સાથે હોય છે, એ કોઈ દી જુદા ન પડે, એવી જ રીતે રાગ અને દ્વેષ બે કેવા છે. અને બહુ સુંદર, ખરેખર તો આખું જગત એકરૂપપણે જ્ઞેય છે અને તું એકપણે રહેનારો જ્ઞાતા દ્રષ્ટા છો. તું પણ કેવો છે? ખણખણ જ્ઞાન નહી, જે ઇન્દ્રિય જ્ઞાન ખણખણ જ્ઞાન છે એ તો ખણખણ જ્ઞાન નું બીજું નામ શું છે? સ્તુતિમાં બોલીએ છીએ, શું છે? ગુરુદેવસિંહની સ્તુતિમાં રાગ દ્વેષ રૂચે નહીં તો હજી એનાથી આગળ જંપ ન મળે છે. માં ભાવેન્દ્રી ખણખણ જ્ઞાન ભાવેન્દ્રીમાં, પછી શું બોલીએ? અંશમાં. તો એ ખણખણ જ્ઞાન છે, એ ભાવેન્દ્રી જ્ઞાન છે. તો એ ભાગલા આત્મામાં ભંગ ભેદ પાડવા એવું પણ આત્મા નથી. આત્મા કેવો છે? એકરૂપ જ્ઞાતા છે, એકરૂપ જ્ઞાયક, અને આ બાજુ એકરૂપ જ્ઞેય છે. ન તું જ્ઞેયમાં ભેદ નહીં પાડતો, અને જ્ઞેયમાં ભેદ પાડો એકનું ઇષ્ટ પણ તો બીજાનો. અને ત્યાં સુધીની વાત છે, આ રાગ દ્વેષના બે જોડકાની ક્યાં સુધીની વાત છે? એકવાર ગુરુદેવસિંહે કીધું કે જૈન ધર્મ સત્ય છે એ પણ એક રાગનો અંશ છે, અને અન્ય મત વિપરીત છે એ પણ એક દ્વેષનો અંશ છે. બીજાની તો વાત ઘણી દૂરની રહી. અરે આ પણ ઓળંગવાના છે. વિવેકનું જ્ઞાન હો પણ એ જન્ય ભાગલા ન હો. સત્ય અસત્યનો શું હોય ને? વિવેક હો, નિર્ણય હો, પણ એ ક્યારે પણ એ રાગ દ્વેષ કરવા યોગ્ય નથી. એ જ ગુરુદેવે કીધું, જ્ઞાની છે એ જગતને જ્ઞેય રૂપે સ્વીકારે છે, અને આપણે અજ્ઞાની એ જગતને સંયોગને ભાગલા પાડીને ઇષ્ટપણે અનિષ્ટપણે સ્વીકારી, એ જ જ્ઞેય છે. પણ એમાં શું છે? જ્ઞાની શું કરે છે? ભાગલા પાડતો નથી. અને આપણે જ્ઞેયમાં ઇષ્ટ અનિષ્ટ ની શું કરીએ છીએ? ફરીથી ઇનિષ્ટ અનિષ્ટ ની શું કરીએ છીએ? ભાગલા એટલે કલ્પના છે, ખરેખરે નથી. અને આંખનું આ જોઈએ મુખ્ય પ્રયોગ છે. અને એમાં હજી એક બીજું કઈક ખ્યાલ હશે. કઈક ગુરુદેવે કેટલી વાર આ સૂક્ષ્મ વાત છે, સૂક્ષ્મ વાત કીધું હશે? કેટલી વાર કીધું હશે? એવું તમે ગણીએ નહીં, અમે તો પ્રવચન સાંભળતા હતા. 11 વાર સૂક્ષ્મ વાત કીધી છે. કેટલી વાર? 11 વાર. જોઈ લઉં, પ્રેક્ટિકલી જોઈ લે આપણે. ચલો 140 પાનો કાઢીએ, આપણો વિષય થોડો લઈએ. એ પણ એક વિચારવા જેવું છે, એમને સમજવું. સમયસારની એક અદભુતતા એ વાત જુદી છે. આ પણ એક ઇષ્ટોપદેશ છે. આમાં પણ ગુરુદેવસિંહ કે સૂક્ષ્મ વાત. ચલો 140 પાનીમાં આપણે જોશું. એક અંદરની ઊંડપ દ્રષ્ટ એ નજરની ઊંડપ જોશે તો ભાવ, નહીં તો એમ લાગે ઇષ્ટોપદેશની બધા કેવા છે બહુ. ને પ્રિલિમિનરી વાળા માટે ને છે ને, અમે તો ક્યાં છે, ભણવામાં હોય ને, એડવાન્સ સ્ટડી વાળા ને બીજા કેવા હોય, પ્રિલિમિનરી ને ફાઉન્ડેશન. અમે તો ક્યાં પહોંચી ગયા છે, એડવાન્સ સ્ટેજમાં પહોંચી ગયા છે ને. અહીંયા એડવાન્સ સ્ટેજમાં આપણે ક્યાં છે, ફરીથી બહુ પ્રિલિમિનરીમાં છે કે એડવાન્સ છે આપણે, ફરીથી એમ કઈ નહીં, કઈ પ્રિલિમિનરીમાં સ્ટેજમાં છીએ કે એડવાન્સ સ્ટેજમાં, એમાં ક્યાંય નથી, ક્યાંય નથી ક્વોલિફાઈડ નથી આ ખરેખર તો. હજી એડવાન્સમાં તો હજી નહીં, પણ ઓલામાં પણ જે આવવા જોઈએ સ્ટડી પ્રિલિમિનરીમાં, અહીંયા તો હજી જો પેલો 140 પાનાની ત્રીજી લાઈન છે, જરી સૂક્ષ્મ વાત છે ત્રીજી લાઈન છે એમાં, ચલો એના પછીનો બીજો પે મિથ્યા દ્રષ્ટિ એની ચોથી લાઈન, થોડી સૂક્ષ્મ વાત છે, મેળવું આ એક જ પેજ ઉપર છે, મળે છે. હજી ત્રીજું ક્યાં જોશું, ઓલું જે ગાથા છે ને 11 એમાં થોડી સૂક્ષ્મ ઝીણી વાત છે, આવી ગયું દેખાય છે. 141 પાનું પહેલી જ શબ્દ જરી સૂક્ષ્મ વાત છે, હજી લઈ લેવું છે 142 પાનું કાર્ડ, એમાં જે છે ને અજ્ઞાન છે રાગ દ્વેષ દો લંબી દોરિયા છે ને એનો છેલ્લી પેરેગ્રાફ સૂક્ષ્મ વાત છે, મળી ગયો એ પેરેગ્રાફ નો છેલ્લો શબ્દ, એની જ એક લાઈન છોડીને સાંભળો જરી ઝીણી વાત છે, મળી ગયું છે. અને 142 એ જ પેજ ઉપર નીચેથી ત્રીજી સમજાણું કઈ સૂક્ષ્મ વાત છે, એક બાજુ રામ અને બીજી બાજુ, આટલું તો આમાં બે ત્રણ પેજમાં જ આવી ગયું 7 વાર. તો જીવનમાં એક વિચારવા જેવું છે, આપણે આપણી છે ને શું કહીએ સ્થૂળ ને નહીં વિપરીત દ્રષ્ટિમાં આપણને આપણું અભિમાન એવું છે કે જાણે આમાં બે દ્રવ્યની ભિન્નતાની વાતમાં તો જાણે શું હશે, કાંઈ નહીં તો બધી શું કહેવાય. આજ ઇસ્ટોપ દેશમાં તો એક વાત લીધીને, આત્મા અને પૂતગલ બે જુદા છે, બસ એ મૂળ વાત છે, બાકી બધો તો શું છે ત્યાં સુધીની વાત છે. ભેદ જ્ઞાનની અંદર ધારા થવી જોઈએ, શબ્દથી કોઈ કામ નથી થવાનું. અને આપણે શું માનીએ, સેનાથી કોઈ શબ્દો જરા વાપરે તો કેવળ જ્ઞાન પણ પરદ્રવ્ય છે, તો એ વાત સ્થૂળ કહેવાય સૂક્ષ્મ કહેવાય, કેવળ જ્ઞાન પરદ્રવ્ય છે એ વાત સ્થૂળ છે કે સૂક્ષ્મ છે. અને આત્મા પરદ્રવ્યનો કરતા નથી ભોગતા એ વાત સ્થૂળ છે કે સૂક્ષ્મ. શબ્દ ઉપર સ્થૂળ સૂક્ષ્મનો કોઈ જ આધાર નથી, તારા ભાવમાં શું છે. હજી તો પરદ્રવ્યનું એકત્વ ગુજરાતીમાં શું હોય નહીં, ગુજરાતીમાં શું કહીએ, ઠાસી ઠાસીને ભૈરું હોય. અને વાત સેનાથી કરવી હોય, એક સમયની પર્યાયથી પણ હું જુદો છું. જીવનમાં એક અદભુતતા છે, ગુરુદેશી કોઈ પણ શાસ્ત્ર હો કોઈ પણ ગાથા હો એના એવા પેટાળમાં લઈ જાય છે કે એ વાત અને એક વાતને એટલી બધી ઘૂંટે છે, જે મોલું મંથન માટે છે ને છાસ વલોવે ને, તો છાસ વલોવેમાં શું હોય છે, દોરી બે હોય છે ને, એમ અહીંયા અજ્ઞાનતાની બે શું છે, એ દોરી છે, એ મિથ્યાત્વ છે, અને એના આ બે રાગ ને દ્વેષ, અને એનાથી શું છે પંચ પરાવર્તનની બધી વાત આવી હતી ને. ચલો આપણે આપણા થોડા વિષય ઉપર જઈએ. કહેવાનું તો એટલું છે, કોઈ પણ ગુરુદેશીનું પ્રવચન હો ગાથા હો ક્યારે પણ એમ ન વિચારવું કે આ તો ઠીક છે જઈએ ન જઈએ બધું ચાલે ને બધું. અહીંયા આપણે 49 પેજ ઉપર છઠ્ઠી ગાથા ઉપર આપણે હવે પહોંચ્યું. જો આખી આની પહેલામાં શું આવ્યું હતું, પાંચમામાં શું આવ્યું હતું, શરૂઆત આપણને લીધી હતી કે પોતાથી જ આખી પરમાત્મા દશા પાયમાં, તો કે પરમાત્મા એમને થઈ ગયા કઈ નહીં, તો કે હા એ પોતે પોતાથી થયા, સાથે એને સુયોગ્ય દ્રવ ક્ષેત્ર કાળ ભાવ મળે, ઉપાદાનની યોગ્યતા કોની, અને એના માટે કયું દ્રષ્ટાંત આપ્યું હતું, સુવર્ણ પાસા, અને એને અગ્નિનો તાપ મળે છે. તો પછી આવી રીતે વાત કરે, જો આવું જ થશે તો પછી પુણ્ય પાપ કરવાની કઈ જરૂર નહીં, તો કે ના એવું નથી. જેમ કોઈની રાહ જોવે તો ક્યાં ઉભો હોય, તડકામાં કે છાયા, તો પછી વાત થઈ તો એ શુભ રાગના ફળમાં શું મળે છે, તો કે સ્વર્ગ મળે છે. અને એમાં એક સામાન્ય જીવનની મનુષ્યને એની અપેક્ષા એ બહારમાં અનુકૂળ સામે એ વાત કરીને હવે છઠ્ઠીમાં કે એમાં જો તું સુખ માનતો હતી, તારી વાસના એટલે કલ્પના છે, મિથ્યા અભિપ્રાય છે. અહીં આપણને હવે છઠ્ઠા શ્લોકની ગાથામાં એ વાત કરશે. 49 પાને જો ચોથી લાઈન છે, પરમ સુખ દુઃખ માનવું એ ભ્રમણા છે. ક્યાંથી શરૂઆત કરી દીધી? પરમ સુખ દુઃખ. અને આપણે આપણે વિચાર કરી લેવો, પરમ સુખ દુઃખ માયના વગર રહેતો જ નથી. કોઈ પણ સમયે કોઈક પરદ્રવ્યથી સુખ અને કોઈ પરદ્રવ્યથી દુઃખ. ક્યાં પરદ્રવ્યથી સુખ માનીએ છીએ? મારી ઈચ્છાને અનુરૂપ હોય તો એ કહેવાશે સુખના વિષય, અને મારી ઈચ્છાના વિરુદ્ધ હોય, પ્રતિકૂળ હોય તો શું માનીએ છીએ? ખરેખર તો વિચાર કરવા જેવું છે, પરમ સુખ માન્યું ત્યારે પણ કોણ હતું? ઈચ્છા, કે ને, ઈચ્છાને અનુરૂપ. અને પરમ દુઃખ પ્રતિકૂળ ત્યારે પણ શું હતું? નક્કી થઈ ગયું. ઈચ્છા તો બે, કલ્પના કરી, એમાં મૂળ કોણ પેલું હતું? ઈચ્છા. હવે પ્રશ્ન આપણા આત્માને પૂછવો કે જયારે હું ઈચ્છા વખતે અનુકૂળ માનતો તો સારા, ઈચ્છા ને પ્રતિકૂળ ખરાબ, મને વેદન કોનું હતું, એ પદાર્થનું કે ઈચ્છાનું? તો ફરક શું પડ્યો મારે? છે, પોતે કરી શકે છે, ન્યાયથી વિચાર કરી શકે છે ને? ફરીથી એટલું તો નક્કી છે, ઈચ્છાથી જ બેમાં ભાગલા પાડે છે ને. મારી ઈચ્છા જેમ હું ખાવા બેઠો અને મને ભાવતું ભોજન મળ્યું, ઈચ્છા, મારી ઈચ્છાને અનુરૂપ ભાવતું ભોજન મળ્યું, તો હું શું કહીશ? આજે ખાવાનું કેવું હતું? સારું. અને મારી ઈચ્છાને, મારા અભિપ્રાયને અનુકૂળ જ્ઞાન નહોતું તો શું માન્યું મેં? આજ સારું જમવાનું નહોતું. તો એ મૂળ એમાં કોણ આવ્યું? ઈચ્છા. હવે વિચાર, આ બાજુ ઈચ્છા છે અને આવું સારું ને ખરાબ, મને વેદન કોનું છે? સારા ખરાબ પદાર્થનું, ભોજનનું, ચલો માનેલા પણ અનુકૂળ પ્રતિકૂળ પદાર્થનું વેદન હતું કે ઈચ્છાનું? તો ઈચ્છા તો બે વખતે સમાન હતું, મને શું ફરક પડે? જીવનમાં પોતે પોતા વિચારણા કરે તો એ અંદરનું જ જ્ઞાન એને જવાબ આપી દેશે. અને એટલા માટે બહુ જ વિચારવું, જ્ઞાન સર્વ સમાધાનકારી છે. આપણે ક્યારે જ્ઞાનના શરણમાં જતા જ નથી. જેમ ઓલું હોય છે ને, પાંચ પાંડવ હતા ને, એમાં સહદેવ કેવા હતા ખબર છે? કઈ નહીં, કેવા હતા? બહુ જાણતા, બધું એને ખબર હોય, પણ એને પૂછો તો જવાબ આપે. એવું આવે છે ને એમાં પણ? એ સહદેવ કેવા હતા? બધું એને ખબર હોય, જાણતા હોય, પણ એ તમે એમને નહીં બોલે, તમે એને પૂછશો તો એમ જ્ઞાન કેવું છે? સહદેવ જેવું છે. એની પાસે જવું, જ્ઞાન પાસે જવું. પણ શું થાય, કઈક દુઃખ જેવું, પ્રતિકૂળતા જેવું લાગે, ક્યાં દોડી જાય છે? નહીં, શરીરમાં રોગ હોય તો ક્યાં જવાનું? જ્ઞાન પાસે કે ડોક્ટર પાસે? તકલીફ પડે તો કોની પાસે જવું? સંબંધી મિત્ર પાસે જવું કે જ્ઞાન પાસે? કોણ પાસે? જ્ઞાન પાસે. અરે દુનિયા આખી જાય છે, અમારો શું વાંક? ઘણા દલિત તો એમાં કરે, આખી દુનિયા ક્યાં જાય? બીમાર પડે તો આખી દુનિયા ક્યાં જાય છે? તો જવું જોઈએ કે નહીં જવું જોઈએ દુનિયાને? અને નો જઈ તો ઉલટાને શું આવું? એટલો ખબર ન પડે ડોક્ટર પાસે જવું જોઈએ ને તરત શરદી થઈ, તો અત્યાર દિવસ આટલા દિવસ શું રાહ જોઈએ, શું કરવું? દુનિયાના અભિપ્રાયે જો સુખી થવું હોય તો 40 નહીં. સેજે વિકલ્પનો યોગ હોય એ જુદી વાત છે, પણ અભિપ્રાય જઈશ નહીં કે એ ન્યા જાય છે એટલે મને સારું થશે, નહીં થાય. ખરેખર જ્ઞાન જેવું શરણ કોઈની પાસે નથી. એ જ્ઞાન સમાધાન કરાવી દેશે. અસાતાનો ઉદય છે, જ્ઞાનનું જ્ઞેય છે, તારા પરિણામનું એ વેદવા યોગ્ય નથી. જે કોઈ છે ને રોગ સેમાં આવ્યો છે, શરીરમાં છે, અસાતાનો ઉદય છે ને શરીરનું પરણમન છે, તું એનાથી જુદો જ્ઞાતા છો. તો ભૂમિકા છે, વિકલ્પ આવે એક અલગ વાત છે. અને એ માટે ગુરુદેવસિંહનું તો બહુ હોય છે, રાગ દ્વેષ ભલે સ્વભાવ દ્રષ્ટિએ જ્ઞાની એનો કરતા કે નથી, પણ એક અસ્થિરતાથી પણ વિચાર કરીએ તો રાગદ્વેષ કોને હોય? બહિરાત્માને કે અંતરાત્માને? પરમાત્માને ન હોય એ વાત સ્વીકારીએ તો કોને? બેયને છે. ફરક શું છે? એક કરવા યોગ્યના અભિપ્રાય છે અને એક અસ્થિરતાના ફળ રૂપે છે. ફરક શું આખો પડી ગયો છે? એક કરવા યોગ્ય કર્તવ્ય માને છે અને એક શું છે એ ચારિત્રની અસ્થિરતાનું એ ફળ છે એમ અભિપ્રાય. અહીંયા તો ફરીથી પરમા સુખ દુઃખ માનવું એ શું છે? હમણાં સાવ ખોટું હશે. માથું આમ ફાટ ફાટ ચડ્યું હોય ને તમે એમ કહો કઈ દુઃખ નથી, કેમ આમ માની કેમ શકાય? અનુભવથી વાત કોણ કરતો હોય, જ્ઞાની કે અજ્ઞાની? બે વાત કરતા હોય ને આપણે, આપણા અનુભવથી વાત કરીએ છીએ. ખોટો અનુભવ ક્યાં? પ્રેક્ટિકલ છે. પ્રેક્ટિકલ કોણ વાત કરે? ચલો જ્ઞાની થિયરીટિકલ કરે ને આપણે કેવી કરીએ? પ્રેક્ટિકલ કરીએ ને. આપણે પ્રેક્ટિકલ નથી. સાચું પોતાને કે માથું દુખતું હોય તો સ્વાધ્યાય ગમે કે સુઈ જવું ગમે? સુખ થાય. અરે જીવનમાં માથું દુખવું એટલે શું? કોઈ દી વિચાર નથી કર્યો. આપણે તો એક શબ્દ પકડીને આખું, માથું એટલે શું? માથું એ કોનું, એ કયું દ્રવ્ય છે? બીજું તો કઈ નહીં, પાઠશાળાથી તો ખબર પડશે ને. એ જળ છે કે ચેતન? જળ છે. એમાં એ શું છે, પૂતગલ છે કે બીજું છે? અને એ માથુંનું દુખવું તું એમ કહે તો એ પૂતગલનું તો એક પરણમન છે. તો પૂતગલનું પરણમન તને વેદનમાં નિમિત્ત થાય કે પૂતગલનું પરણમન જ્ઞાનમાં નિમિત્ત થાય? પૂતગલનું પરણમન શું કરાવશે તને? જ્ઞાનનું જ્ઞેય બનશે, તને વેદનમાં નહીં આવે. અને તો પછી એક પૂતગલનું પરણમન એ મને દુઃખરૂપ છે, એ પ્રશ્ન જ ક્યાં છે? તો પણ ત્યારે દુઃખ થાય છે એનું શું છે? એ તારું જેટલું એકત્વ એટલું દુઃખ છે. આજ ગુરુદેવજી દ્રષ્ટાંત આપ્યું હતું. કોનું આપ્યું હતું? આપ્યું હતું નારાયણભાઈનું. ગુરુદેવ પાસે જેને દીક્ષા લીધી હતી એ નારાયણભાઈનું આ હકીકત બનેલી છે. 85 ની સાલમાં એને દીક્ષા લીધી હતી. પછી એક વાર એ શું કરતા હતા, કેસ લો જ કરતા પોતે નારાયણભાઈ. અને ત્યારે ગુરુદેવજી પૂછ્યું કેટલું દુઃખ થાય છે, તો શું જવાબ આપ્યો? આ બહુ જ વિચારવા જેવું છે જેટલું. અને એ વાત આજે જે આવ્યું કે જ્યાં જ્યાં વ્યક્તિરૂપ દ્વેષ રાગ છે ત્યાં વ્યક્તરૂપ, ત્યાં શક્તિરૂપ દ્વેષ, અને જ્યાં વ્યક્તરૂપ દ્વેષ છે ત્યાં શક્તિરૂપ. જ્યાં જ્યાં રાગ પોષીએ છીએ યાદ રાખવું, એટલો દ્વેષનો જન્મ થવાનો છે. જેટલો જેટલો, અને બીજું એ જ કરીએ છીએ 24 કલાક. શું કરીએ છીએ? રાગનું પોષણ જ બાવળના ઝાડને પાણી જ પાયા કરીએ છે. અને કાંટા કેમ વાગે છે ફરિયાદ કર્યા જોઈએ. બાવળના ઝાડને પાણી પાયા કરે છે અને ફરિયાદ શેની કરીએ છે? કાંટા કેમ? એમ જેટલો જેટલા રાગના પોષણ એટલા શું છે એ અભિપ્રાયથી વિરુદ્ધ થશે, એ દ્વેષ એટલો જ ફાટી નીકળશે. એમણે એટલું કીધું કે જેટલું ખાવા પીવામાં રાગનું એકત્વ છે એટલું જ અત્યારના શું થાય છે, એ દુઃખ થાય. તો કોઈ પણ પદાયક નક્કી કરી લેવું, પોતાને એકત્વનું દુઃખ હોય છે પૂતગલના પરણમનનું નહીં. પૂતગલના પરણમનનું જો દુઃખ હોત તો ઉપસર્ગ સમયે મુનિરાજ પ્રચુર આનંદના વેદન કરનાર હોત કે પ્રચુર દુઃખના વેદન કરનાર હોત? એમની જેટલી તો પ્રતિકૂળતા અસાતાનો ઉદય આપણને છે પણ નહીં છે. એવું કોઈ દી કલ્પના કરી, 5 પાંડવને ધગધગતા લોઢાના આભૂષણ પહેરાવ્યા, શું છે? તો કોનું વેદન છે, પોતાના પરિણામનું કે બીજાનું? તો પરમ સુખ દુઃખ માનવું આપણે લઈશ ને ઘણી વાર, કદાચ બહુ પ્રવચન નહીં, પણ આવું એકાદ વાક્ય પણ જો જીવનમાં આપણને શું કરી ગયું, શું કરી ગયું, યાદ રાખી લીધું નહી તો શું કરી લીધું? ચોંટ લાગવી જોઈએ, ચોંટ લાગવી જોઈએ. અને તો કામ એ કેવી પાત્રતા હશે કે એક વાક્યની ચોંટ લાગી તો શું થયું? સોગાનીજીને શું થયું? સૌથી પહેલી કઈ ચોંટ લાગી? ક્યાં વાક્ય વાંચીને? 6 આવશ્યક નથી પણ 1 આવશ્યક છે. શું ચોંટ લાગી? જે દશા સુખને માટે ગોતતી હતી, તરફતી હતી, તરફડતી હતી, મને સુખ જોવે છે અને સુખ ન મળ્યું તો આ જીવન સેના કામનું, એટલી એમને સુખ માટેની શું હતી? આમ સોદ આમ જેને તરફડતા એની એટલી જ ધૂન અંદરમાં, જેમ તીવ્ર તરસ લાગે તો પાણી માટે આપણે શું કરતા, તલસતા હોય ને, એમ લાગી. અને જ્યાં આ વાક્ય આવ્યું તો આખી શું મળી ગઈ, દિશા મળી ગઈ, દિશા મળી. અને એ દિશા મળ્યા પછી જ્ઞાન ને રાગ જુદા છે એ વાક્ય શું કર્યું, દશા પલટાવી નાખી. એ શું એમની એ જોર હશે લગની ધૂન કે એક વાક્યની ચોટે આખું કેવું કરે, એમ અહીંયા પણ એક પર દ્રવ્ય પરમા સુખ દુઃખ માનવું એ ભ્રમણા છે. અને બીજું ઉડાડી દીધું બધું ઘડીકમાં, એ શું છે, એનું શું અર્થ છે, ઉડાડી દીધું બધું ઘડીકમાં છે ને, શબ્દ તો છે કે નહીં, એ શું છે, 49 પાને ઉપરથી ચોથી લાઈન, જે આગલા પાંચમય ગાથામાં સ્વર્ગમાં આસુખ છે નિરામય છે ને એ બધી ખાલી એક દેખાયડું છે, બાકી તો બીજા જ અહીંયા છઠ્ઠામાં શું કીધું આખું. આપણને એમ તો હાશ કઈ મારી કઈ વાત આવી ને, કઈ હું જેવું માનું છું એવું આપણી તો વાત છે જ નહીં, આપણા અભિપ્રાય પ્રમાણે વાત એક જ નહીં આવે. અને જો એના પ્રમાણે આવે તો આપણો અભિપ્રાય મિથ્યામાં કામ કહેવાય. આપણે અપેક્ષા ક્યારેય રાખવી નહીં કે મારા અભિપ્રાય પ્રમાણે જ્ઞાનીની આવશે. જ્ઞાનીની વાણીમાં મારા અભિપ્રાય પ્રમાણે જો આવતું હોત તો મારો અભિપ્રાય વિપરીત શેનો કહેવાય, હું અજ્ઞાની શેનો કહેવાય, તો એ આખી વાત ઉડાડે છે. જો નીચે લાસ્ટ લાઈન છે, દેહ માટીના ધરનારા જે જીવો છે, છે શબ્દ, દેહ માટીના ધરનારા શબ્દ વંચાય છે ને, એનો અર્થ શું થયો, એનો અર્થ શું, દેહ માટીના એટલે કોક જેમ ઓલી હોય છે ને દુકાન બધી હોય છે એમાં ડિસ્પ્લેમાં ઓલી માટીના પુતળા બનાવતા હોય ને એના માટે છે ને, એને જ નહીં, એ જ માટીના બનેલા હોય ને, ખ્યાલ તો આવે છે ને, ત્યાં ડિસ્પ્લે મૂક્યા હોય ને પુતળા, એ શેના બન્યા હોય છે, માટીના. અને આ મારો દેહ શેનો બનેલો છે, તો શેનો, ચલો મારો નહીં તો કઈ ના, આ દેહ શેનો બનેલો છે, ફરીથી શેનો છે, માટીનો. માટીના તો પુતળા ત્યાં દુકાનમાં હોય, અહીંયા ન હોય, અહીંયા તો કેવું છે, જીવતું જાગતું ખાતું પીતું બોલતું ચાલતું, બોલો કેટલા શબ્દો જોવે, શું છે જીવનમાં ક્યારે પણ વિચાર, એક એક સામાન્ય આવ્યું, એક ક્યારે પણ ત્યાંથી નીકળતા હોય આવા દેખાય પુતળા, શું વિચારવા જેવું છે, એના અને આમાં કિંચિત માત્ર ફરક નથી. કોઈને એમ થાય એ તો જીવતું નથી એ, અરે ઉલટાનું જો જીવતું નથી જ એવું ખબર હોય તો પછી મોસ એનો થાય. કોઈ કે ને એ તો ખાલી કેવું છે, પૂતળું છે ને હું તો કેવો છું, જીવ છે. અરે જો એ પૂતળું છે જીવ નથી તો મર્દાનો કોણ રાગ કરે, તો એની જેવું છે અને હું જ્ઞાનમય આત્મા છું તો મમતા શેની થશે તને, એના જેવું જ છે, એ જેમ મળદું છે એમ આજ એ મળદું છે, બે માં કઈ જ ફરક નથી, જ્ઞાનવંત હું છે. એ પુતળામાં શું એમ કરું, તો એ શરીર આજે છે એમાં બીજું શું ફરક પડ્યો છે, દેહ માટી ધરનાર. એક ગુરદેવસિંહના એક ભાવમાં કેવું હશે, સહજપણે આવો શબ્દ આવે, જીવનમાં જે ભેદજ્ઞાનને જે જ્યોતિ જેને જાગી હોય એની ધારા એ આવી જોઈ છે. તો એ આગળમાં છે 50મા પાને ની પહેલું જે ઉપર ચાલે છે અને પેરેગ્રાફની નીચેથી બીજી લાઈન ઉપરથી છઠ્ઠી સાત, ધર્મી આત્મામાં આત્માનું સુખ માને. જ આ વ્યાખ્યા ધર્મી કોને કહેવાય, મારું સુખ મારામાં છે અને મારામાં સુખ ન હોત તો મને કોઈ દી મળે નહીં, અને મળે છે તેના કે મારામાં છે તો મેળવું છે, મારું મારું મને મેળા વગર રહે નહીં, અને મારું ન હોય એ કોઈ દી મને વેદનમાં આવે નહીં. તો આત્મામાં આત્માનું ફરીથી એનો અર્થ શું, ઇઝ ઇક્વલ ટુ મારું મારામાં, મારામાં મારું સુખ, મારામાં મારું સુખ અને તો પછી સુખ ગોતવાની પ્રયત્ન પ્રયાસ એ છૂટી જશે. તો મારું સુખ મારામાં છે અને એની આગળ બીજી એનો પેરેગ્રાફમાં કેવળ એટલે નથી અને કેવળ કલ્પનાથી માને છે. સમ્યક દ્રષ્ટિ પોતામાં માને છે અને આપણે કેવું છે કેવળ કલ્પનાથી. કેવળ એટલે શું છે? 100% આપણે કલ્પનાથી બીજામાં સુખ છે એવું માનીએ છીએ. જ્ઞાનીએ તો પોતાનું પોતામાં માન્યું છે. જો આ બે ભાગલા અને આપણે 12માં માનીએ છીએ કેવળ કલ્પનાથી છે એની એક લાઈન છોડીને અજ્ઞાની વિષયના સ્વર્ગના ચક્રવર્તીના કે દેવના કે મનુષ્યના બધા જ લઈ લીધા આપણે હજી કલ્પના જેટલા કરી લેવા હોય આ બધા કેવા છે પુણ્યના ઠાઠવાળા બધા લઈ લીધા છે. સ્વર્ગના ચક્રવર્તીના દેવના અને મનુષ્યના એમાં કલ્પના ઇઝ ઇક્વલ ટુ વાસના. વાસ ખોટી ગંધ ગરી ગઈ છે. શું છે? આ બધામાં સુખ છે એ શું છે? કલ્પના. બીજું શું કીધું? વાસના ખોટી ગંધ આપણને લાગે. કદાચ માની લ્યો એક ભાઈની કલ્પના પણ કદાચ પુન્ના યોગે મળી જાય. એ કલ્પના કરી મને 2,000,000 રૂપિયા થાવ. પુન્ના ઉદય થઈ શકે છે પણ આ કોઈ દી શક્ય થવાનું નથી. સસલાને એકવાર સિંગડા આવી જશે પણ આ કોઈ દી પરદ્રવ્યમાં એ સુખ મળવાનું નથી. આજે આ સેના ઉપરથી આખી છઠ્ઠી ચાલે છે. 5મામાં કીધું એનાથી કોઈને અભિપ્રાય ન થઈ જાય એના માટે આખું એ અત્યારના આપણને લે છે. એવી જ રીતે 51 પાને છે અને એમાં તો ગુરુદેવજી અને એમાંય દ્રષ્ટાંત હતું. જેમ એક સામગ્રી બધી સારી લાગતી હોય પણ માથે ચિંતા હોય તો એને જ શું છે આખી ઉત્તમ દ્રષ્ટાંત બધા કે એને જ અનુકૂળતાને કે તું છોડ મને વિકલ્પ એવી રીતે. અને આપણા જીવનમાં ક્યાંક એવું હશે ને ક્યારે એકદમ ચિંતા અને ટેન્શનમાં હોય ઘરે આવ્યા હોય શું ખાવું છે કે કેવું ભાવ્યું ને એવું કઈક પૂછે ત્યારે શું થાય ને ઇરિટેટ શું કે એને અત્યારમાં બોલાવશો નહીં મને કઈ કરશો. જે અનુકૂળતા નામ સાંભળે મોઢામાં પાણી આવતા અને અત્યારના કે મને બોલાવશો આ શું છે જીવનમાં આ જ દેખાડે છે આપણી કલ્પના છે. કલ્પના એના એ વિષયમાં આપણને શું લાગે છે સુખપણું અને એના એ વિષયમાં કલ્પનાથી શું લાગે છે દુઃખપણું. તો વસ્તુ શું છે? જો એમાં સુખપણું હોત તો સદાય કેમ નથી લે આપણી કલ્પના એ. તો જો એમાં આમાં છે ઓલું જે એમાં દ્રષ્ટાંત આવે છે એના ઉપરથી 51મા પાને પેરેગ્રાફ છે ને કહે છે એની ચોથે અત્યારે તો આ ચિંતાઓનો પાર જ નથી છે. ઓલામાં તો એકાદ બે ચિંતા ને અત્યારના તો શું છે નહી બહુ જીવનમાં એક વિચાર એમાં આપણા અત્યારના કોઈ એમ કેતા પુનસાળી છે ને અમારે બધું સરખું સેટ થયું નથી. સવારના શું લઈને ઉઠીએ છીએ? શું છે? ચિંતા લઈને ઉઠીએ છીએ. દિવસભર મહેનત કરીએ જે કહેવાતી અને રાતના ચિંતા છૂટીને છોડીને તો શું થાય? થાકેલા છીએ એટલે બાજુમાં રાખીને સૂઈએ છીએ પેન્ડિંગ રાખીને કઈનો ઉપાય કરીને નહીં. ચિંતા ભર આખું એ સવારના ઉઠીએ છીએ જો એ 12 દિવસના 12 કલાક 16 કલાક જે ગણો દોડા દોડી કરીને અંતે તો નહીં. ગુજરાતીમાં એના માટે એક સરસ કહેવત શું છે? બકરું કાઢતા ઊંટ પેટાય. બે ચાર નાની ઈચ્છા જાય છે ત્યાં મોટી ચિંતાઓ આવે છે. આપણું આ એક જીવનમાં છે તો અહીંયા છે જો એમાં છે અત્યારે તો ચિંતાઓનો પાર ન મળે. એ જ પેરેગ્રાફમાં છેલ્લી બે લાઈન બધા પૈસા વાળા પણ અંદરથી ચિંતામાં મૂંઝાઈ ગયેલા મૂડ થઈ ગયેલા હોય છે. હો છે શબ્દ નહી ગુરુદેશે આપણું માઇન્ડ રીડ કરી લીધું હશે ને. ભલે બહારથી ગુજરાતીમાં આમાં આવે છે એક તમાચો મારીને ગાલ આમાં જ દ્રષ્ટાંત આવે છે. એક જણે તાવ હતો બીમાર હતો પણ શું કર્યું એને બહારથી શું કર્યું ઘી ચોપડ્યું અને ઘી ચોપડ્યું એટલે શું થાય, અત્યારના પણ ક્રીમ કેવું લાગે તો આમ શું થાય, થોડું શાઇનિંગ હોય છે ને, એટલે કેવો દેખાય છે, નિરોગ છે ને. નહી ઘી ચોપડ્યું છે આમ દેખાય છે ચમકારા મારતું, અરે બીમાર છે એમ, અત્યારના શું છે અંદર માં કઈક બધું પડેલું છે. બહાર થી આપણે શું શો ઓફ શું કરીએ છે, પૈસા વાળા એ મફતમાં બહાર માં સુખી લાગે છે, મફતમાં. તો ઘણા ને એમ થાય તો શું કરવું, પૈસા છે છોડી દેવા ફેંકી દેવા, શું કરવું? પૈસા વાળા જો મૂળ થયેલા દુખી હોય તો પૈસા ને શું કરવું? અરે પૈસા તારા ક્યાં છે કે રાખવા કે ન રાખવા, તને ઓપ્શન ખોલે નહીં. ક્યારે એવું ટેન્શન થતું હશે ને, તાજમહાલ રાખો કે વેચી દેવો, એવું ટેન્શન નહીં આવતું હોય? વિકલ્પ આવે કે ન આવે? ક્યારે ક્યારેક આવતો હશે ને, કેમ ન આવે, કેમ ન આવે? વાહ, એટલું સિમ્પલ છે, એ તો મારું નથી, મને છે ને આ એના જેવું જ એટલો ફેર કરવાનો છે. શું છે, આ શરીર મારું નથી તો મને સેના વિકલ્પ આવે? આ જ્ઞાનીની આ દશા છે. કોઈ એને પૂછીએ કે શું છે મારું નથી, એનું તમને શું પૂછે? પાડોશી કે આ પાડોશી મને કહે તો ભાઈ તમે એને પૂછે મને શું છે, એમાં શરીરનું પરિણમન થાય છે, એમાં મને શું પૂછો છે? તે આખી જો અંદર હજી ફરીથી મુમુક્ષુ કહી છે કે પૈસા હોય આ હોય તો શું, સાથે મોટર છે ને શબ્દ, તો ગુરુદેવ છે એનો સુજાવ છે, મોટર હોય તો શું કરે, અંદર જ્વાળા સળગતી હોય, જો એક શબ્દ વિચારવા જેવા છે, શું સળગે છે? આવું ન હોય ને, મોટર હોય તો ઉલટાનું શું હોય, આપણને સેટિસ્ફેક્શન હોય ને, મારે કોઈનું ઓબ્લિગેશન પબ્લિક ટ્રાન્સપોર્ટ નું નથી લેવું, હું તો ગમે ત્યારે જાઉં ત્યારે. ના નહી, હા પબ્લિક ટ્રાન્સપોર્ટ નું તો હોય બધું, એનો ટાઈમ હોય, અને મારે તો જયારે ઈચ્છા હોય ત્યારે, વાત સાચી કે નહીં? વી હેવ અવર ઓન લોજિક ને, આપણા છે ને લોજિક આર્ગ્યુમેન્ટના પોઈન્ટ છે ને આપણી પાસે. અરે જ્વાળા સળગે છે, બોલો ડ્રાઈવરને કીધું તું 8 વાગ્યા 8:30 થયા કેમ નથી આવતો, એને કીધું તું પેટ્રોલ ભરવાનું ના ટાંકી કેમ મીટર જ. વિચારવા જેવું છે, આપણે માનીએ ન માનીએ આ અંતરંગના પરિણામની આપણને વાત કરે છે. બધા પ્રકારો હોય છે ને, અને ખરેખર તો એક બહુ જ ગુરદેશી ઘણી વાર કહે છે, તું ગાડીમાં બેઠો છે કે તારી છાતીએ ગાડી આવી છે, એમાં નવી લીધું હોય તો આમ જીવ શું થતો હોય? દરેકના અનુભવ હશે, બારમાં એક પણ શું ન થવો જોઈએ? ક્યાં શું છે, આનું નામ છે અંદર જ્વાળા સળગે છે. આપણે આપણા પરિણામોની વિચિત્રતાની કોઈ દી વિચારણા કરી જ નથી. મો બુદ્ધિએ એવા ચાલ્યા જઈએ છીએ કે શું પરિણામમાં થઈ રહ્યું છે. આ જ્ઞાની આપણી પાસે આપણા જ પરિણામોનું શું કરે છે, ચિત્રણ કરે. જેમ કે ને સિક્રેટલી ઓલી મૂવી ઉતારી લીધી, એમાં આપણા પરિણામોની આ શું ઉતારી લીધી છે, મૂવી ઉતારીને દેખાડે છે, જો લે તારા પરિણામ શું છે. તને જીવનમાં સંસારની વિચિત્રતા અને સ્વભાવની એકરૂપતા ખ્યાલમાં, મારો સ્વભાવ એકરૂપ અનાદિ અનંત છે અને સંસારની વિચિત્રતાઓ કહી છે, તો અંદરમાં જ્વાળા શક્તિ જો એમાં એ જ છે, બહારમાં મોટી લાખની મોટર હોય શું કરશે એ, જો એ કેમ પકડાશે પકડશે, બધું જ પ્રકારને એમાં હોય છે. અને કેની જેમ દુખી છે એ જ પેરેગ્રાફમાં લાસ્ટ લાઈન, રોગની પેઠે, રોગ એ બધી ભોગની સામગ્રી કેવી છે, રોગની જેમ દુઃખ ઉત્પન્ન કરનાર છે. રોગની જેમ એક રોગ છે ને, એક મટે પાછો થોડા દિવસ થાય એવી રીતે રોગની છે, જો એની બધી છે અનુકૂળતા દેખાય ત્યાં કોઈ વિઘ્ન આવે ને ચિંતા આવે, કઈક અનુકૂળતા માંડ થઈ હોય ત્યાં શું થઈ જાય, આમ પાછું એમાં કઈક. ખરેખર એ રીતે વિચારે આપણે જેને કહે ને મારી અનુકૂળતા, એ કોના જેવું છે, પત્તાના મેલ જેવું છે. નાના હશે ત્યારે બધું એવું કઈક કર્યું હશે ને, આ માંડ માંડ ગોઠવે પણ શું થાય, જીવમાં અંદરમાં શું રે, ફડકો રે. હમણાં હવા આવીને જો વયું છે ને ડર રહે છે ને, આ એના જેવું જ સમજી લેવું. આ જે અનુકૂળ સામગ્રી હું માનું છું કોના જેવી છે, અંદરમાં આમાં ક્યાંક વિઘ્ન તો નહીં આવે, ચિંતા આવશે, એ આપણને ભય એ રહ્યા જ કરે છે. એમાં ઘણા દ્રષ્ટાંત બધા ગુરુદેવશ્રી આપતા હોય છે, પરણેલા હોય ને બધે. જો એમાંથી એક સરસ વૈરાગ્યનું 52 પાને છે, અમુક સમાજ છે ને એમાં કે દેવને આવી ચિંતા નથી, એના ઉત્તરમાં ગુરુદેવશ્રી 6-7 લાઈનમાં જો એ છે. દેવ હોય એના આયુષ પૂરું થવામાં માળા કરમાયેલી હોય, શરીરનું તેજ છે ને બધું ખ્યાલ આવે છે, એમાં આયુષ પૂરું થયા હવે ક્યાં, અસંખ્ય અબજ વર્ષો સુધી ક્યાં રહ્યો, દેવ પર્યામાં, હવે ક્યાં જશે. આ તીરે એક ગધેડીને કૂંથે, હાથણીને કૂંખે એ જવાનું, કારણ કે એને અવધિ જ્ઞાન હોય, જોઈ શકે, અને રોવે છે. અને એને એને વિચાર થાય, ના ના આવું 9-9 મહિના મારે ત્યાં થાય, એની કરતા એકેન્દ્રીમાં જાય તો કેવી કલ્પના. એક તો ઓલું પણ એક દુઃખ છે, પણ ત્યાં સંગનીપણું છે એ એનો ભય લાગે છે, અને ક્યાં, એને કરતા એકેન્દ્રીમાં જાવ, એમાં ગર્ભજપણું ન હોય, એમાં સમસન છે, એમાં સિદ્ધ ઉત્પન્ન થાય. આવી તો જ્ઞાનની હીનતા ઈચ્છે છે. કેમ કેમ, અનુકૂળતા માર્યા, અને હવે આવી પ્રતિકૂળતામાં સંકોચાઈને રહેવું એ નથી, તો ઉલટાના પ્રતિકૂળતાના ડરથી જ્ઞાનનો નિષેધ કરે છે. ફરી ત્યાં કોની વાત છે, કોની ફરી વાત છે, દેવ પર્યાય મને આપણે આવું કરી ચૂક્યા છીએ. જે દેવ પર્યાયમાં આપણે કઈ બહુ અનુકૂળ સામગ્રી બધું છે, મજા છે, આ એનું ફળ કે જે જે અનુકૂળ સામગ્રીમાં હિતની બુદ્ધિ કરી અંતે શું થશે. અને આના ઉપરથી એક પણ વિચારવા જેવું છે, કોઈ એમ કે કદાચ મને છે ને નોટિસ આવે ને છેલ્લે 6 મહિના તો હું ધર્મ જ કરવા બેસી જાય, પછી અત્યારે ભલે અત્યારે કરું, પણ છેલ્લું તો હું કેવું છે, છેલ્લે હું શું કરીને જાય, સુધારીને જાય નહીં. એને કહેવાનું દેવ પર્યાયમાં નોટિસ મળી હતી, શું કર્યું હતું, જેની તૈયારી નથી એને નોટિસ મળે કે ન મળે કઈ જ ફરક પડવાનો. અને નોટિસની રાહ જોવે છે, એની કરતા અત્યારથી શરૂ કરીને, જો તારે કરવું જ છે તો એની શું કામ રાહ જોવે અત્યારથી. ક્યાં આ દેવ પર્યાયમાં નોટિસ મળે છે, મંદાર માળા કરમાય છે, શરીરનું તેજ ઓછું થાય છે, એને ખબર ન હોય તો બીજાને પૂછે દેવોને કે આ કેમ આવું થવા માંડ્યું, તો બીજા દેવ શું કે, તમારું આયુષ પૂરું થવાનો, જિંદગીભર શું કર્યું હોય સાગરોપમના આયુષમાં, તો હવે શું થાય, જોવે હું ક્યાં ઉત્પન્ન થાય, ઓ અહીંયા જાય, મારે આવા ગર્ભમાં સંકાઈને અશુચિમાં નથી રહેવું, એના કરતા જો ગુરુદેવ બધું જ, આના કરતા તો એકેન્દ્રીમાં ઉપજીએ તો સારું. આ એમ વિચારે, ઓલા 9 મહિનાના ગર્ભમાં રહેવું, અને આ કરતા તો એકેન્દ્રીમાં જાય, એના મરીને ક્યાં જાય, એકેન્દ્રીમાં, કોઈ પૃથ્વીના હીરામાં, કોઈ સુગંધી પાણીને વનસ્પતિમાં, દેવ મરીને જ્યાં છે. આ એક વિચારવા જેવું છે, અનુકૂળ સામગ્રીએ તને શું કર્યું, શું કર્યું આપણને. આત્મામાં આનંદ છે, બાપુ બીજે ક્યાંય છે નહીં. ક્યારેક આવો શબ્દ ગુરુદેવના પ્રવચનમાં, બાપુ બાપુ, ખબર છે કેવો, કે અત્યંત કોમળતાથી કરુણા છે, બાપુ ભાઈ. એક આપણી દશાની એટલી વિપરીતતા એમના જ્ઞાનમાં દેખાય કે આવા વિપરીતતાના અજ્ઞાનમાં કેવું તું દુઃખ પામી છે તને ખબર નથી, એ જ્ઞાનીના જ્ઞાનમાં આવે. તો આત્મામાં આનંદ છે, બાપુ ભાઈ ભગવાન બીજે ક્યાંય છે નહીં, માટે ગોતીશ નહીં. બહાર એક લાઈન છોડીને, બહારની જરી સગવડતા ઓછી થાય ત્યાં રાડે રાડ નાખે, અને જ્યાં જરી સગવડતા આવે ત્યાં ફૂલી જાય. સન્નેપાત છે, છે શબ્દ, રોગનું નામ છે એક સન્નેપાત. સન્નેપાત એટલે શું, અંદરમાં એટલી પીડા હોય અને બહારથી હસતો હોય, એવો રોગ છે, રિયલમાં છે આવો. વાત પિત્ત કફ ત્રણેય ઇમ્બેલેન્સ થઈ જાય, વકરી જાય, તો શું થાય છે, બહારમાં હસતો હોય અને અંદરમાં શું હોય, પીડાની તીવ્રતા. આ એના જેવું છે, એક સગવડ, અને આ બહુ જ જરૂરી છે, અનુકૂળતામાં એક ખાલી હોય તો શું થઈ જાય, એને આકુલ વ્યાકુળતા. અને એક જ્યાં અનુકૂળતા કોઈ બે નામથી વખાણ કરે તો આખું એ થઈ જાય. આવી આપણી એ દશા છે. જો એને 53 પાને લઈએ, પ્રતિકૂળતા આવી એ દુઃખ છે, એ વાસના માત્ર છે, ઇઝ ઇક્વલ ટુ કલ્પના માત્ર છે, એ દુઃખ છે જ નહીં, દુઃખ તો તારી માન્યતામાં છે. છે શબ્દ આખો બે ફરક પાડ્યો. પ્રતિકૂળતા આવી સંયોગ છે એ દુઃખ નથી, એ તો દુઃખ છે એ તો તારી કલ્પના છે, બાકી માન્યતામાં દુઃખ અને એ સુખ બે ખરેખર તો તારા વેદનભૂત ભાવો છે, સંયોગમાં નથી. આ રીતે એનાથી એક પેરેગ્રાફ, દેહાદિક પદાર્થની બીજી લાઈન, પદાર્થ ઉપકારક નથી અને અપકારક પણ નથી, એ નુકસાન કરવા વાળા પણ નથી અને લાભદાયક પણ. આ ફરીથી સિદ્ધાંત ગુરુદેસીના પ્રવચનમાં આ પ્રકાર આવતા હોય છે, દ્રષ્ટાંત આપે પછી એક એક સિદ્ધાંત વાક્ય આવી જાય, ફરીથી એના ઉપરના દ્રષ્ટાંતો અને પાછા. તો ફરીથી શું છે સિદ્ધાંત, શું આપ્યો? પદાર્થ, પર પદાર્થ, પદાર્થ એટલે પર પદાર્થ, બાહ્ય વિષયો શું છે? ઉપકારક પણ નથી, અપકારક, એનો જ બીજો અર્થ, નુકસાન કરવા વાળા પણ નથી અને લાભદાયક પણ. અને ગુરુદેવ પોતે જ પ્રશ્ન, સાચી વાત હશે? આપણને પ્રશ્ન શું કહે, આપણે શું કહેશું? હા તો કેવું જ પડશે, એમાં બીજું તો આપણી પાસે ઓપ્શન જ નથી. પણ જેને ગુજરાતીમાં કહે ને, મગજ હા કહે છે ને હૃદય ના કહે છે ને, ના એવું કહે, હાવ તમે એમ કહો શરીરમાં રોગ આવે ને કઈ નુકસાન નથી અને સરસ મજાનું નિરોગ શરીર હોય, નહીં કોના જેવું હોય, તાંબા જેવું શરીર આમ હોય, નખમાં રોગ ન હોય અને કયો કઈ લાભદાયક નહીં, એવું કઈ હોય કે ને? ફરક તો હોય કે નહીં? બધી આજીવાની અનુકૂળતા હોય તો નિરાતે નિશ્ચિતપણે ધર્મ કરીએ, પણ માથે જ જવાબદારી હોય, બોજા હોય તો શું થાય છે? જવું પડે છે કે નહીં કમાવાને એવું માટે? બેમાંથી કયું સારું, નિવૃત્તિ લઈને ધર્મ ધ્યાન કરવું કે આજીવા માટે જવું દોડાદોડી કરવી, બીજું બેમાંથી કયું સારું? કયું સારું? નિવૃત્તિથી કરવું જ સારું ને, સારું ને, તો એ માટે એ લાભદાયક છે ને? હમણાં હા પાડી તો અહીંયા તો શું છે, ફરી ફરીને વિચારવા જેવું છે. એટલી નિશ્ચિતતા તો જીવનમાં, એ સંયોગ છે, ઉદયાધીન છે, એ વેદનના નથી. પર પદાર્થી શું છે? વેદનરૂપ ભાવો છે કે સંયોગ, એ ઉદયાધીન ભાવ પદાર્થ છે, એના ન લાભ અને કાંઈ નુકસાન નથી. જોઈએ નીચે છે બધું, એ જ પેરેગ્રામમાં, સ્ત્રી, લક્ષ્મી, આબરૂ, કીર્તિ, ટોપી, મકાન, કેટલા ગુરદેશી નામ લે, જો આમાં કઈ બાકી નથી રાખ્યું આપણા માટે, છે બધા, લક્ષ્મી બધું, માણેક, ઝવેરાત, મોટર, મોટર સુધીની વાત, ન જીવને ઉપકારક છે અને એની નથી અને નુકસાન કરવા વાળા પણ નથી. આ બધા જ પદાર્થો ગુરુદેવના, જો એની હજી એના ઉપરથી બે લાઈન છોડે, નિરોગ દેહ ઉપકારક નથી, સરોગ દેહ અપકારક નથી. લક્ષ્મી 5-25 લાખ મળી ઉપકારક નથી, નિર્ધનતા નુકસાનકારક નથી, છોકરા સારા છે તો એ આત્માને લાભદાયક નથી ને નુકસાનદાયક નથી, શત્રુ જેવા છોકરા પાકે, જો બધી જ એક એક ગુરદેશી ગણી ગણીને. આમાંથી આપણી પાસે ક્યાં ઓપ્શન હવે બીજું કઈ બોલવા જેવું છે? એક એક વાત જો, હવે એનો અંતમાં જો નીચેથી ચોથીલા, આ ભ્રમણા ખોસી ઘાલી છે, શું શબ્દ વાપરો છે ગુજરાતીમાં? સાવ બીજી ભાષામાં કહે, ભૂસું ભરાઈ ગયું છે ને તારા મગજમાં, શું ભરાઈ ગયું છે? એના જેવી નિશ્ચિતતા છે બધા ગણી ગણીને આપ્યા, પણ શું થાય? પ્રેક્ટિકલ તમે અમને કહો, થિયરી તો તમારી અમે શું છે, થિયરી કોની પાસે? જ્ઞાની પાસે. પ્રેક્ટિકલ કોની પાસે? આ નિશ્ચિત છે એ મિથ્યા ભ્રમણા જ છે. અને એનું દ્રષ્ટાંત આપ્યું છે, નાકમાં વિષ્ઠાનો એ ગોંગો નાખીને વાત કરે છે, એની પાછળ 54 પાને પૂરું કરીએ પ્રવચન, એનું પેરેગ્રાફ, ભ્રમણા નાખીને જુએ છે માટે એને ખબર પડતી, શું છે? આપણી વાત કરે છે, અભિપ્રાયમાં ભ્રમણા છે માટે એને સત્ય વાતની ખબર પડતી નથી. કોઈ પર પદાર્થ અપકારક ઉપકારક છે નહીં, આ એક કન્ક્લુઝન છે આખું, આખા પ્રવચનનું. કોઈ પર પદાર્થ, કોઈમાં કોણ લેશું આપણે? બધા થોડી દેવશાસ્ત્ર ગુરુ આપણા ઉપકારક કે અપકારક? દેવશાસ્ત્ર ગુરુ. મહાવીર ભગવાનનો નિર્વાણ થયો તો મહાવીર ભગવાન આપણા ઉપકારક કે અપકારક? કાંઈ જ નહીં ને, આ ખોટી મહેનત કર્યું ને, ઉત્સવ ઉજવી શું છે? શું ઉપકારક કે અપકારક? કાંઈક તો કેવું જ પડશે. શું છે? આત્માનો આનંદ તે ઉપકારક અને રાગદ્વેષ તે નુકસાનકારક છે, એમ એણે શ્રદ્ધા કરીને આત્માનું જ્ઞાન કરવું. આ કન્ક્લુઝન આપ્યું આપણને. આખું પ્રવચનનું એક શું કન્ક્લુઝન છે? કોઈ પર પદાર્થ અપકારક કે ઉપકારક નથી, આત્માનો આનંદ એ ઉપકારક છે અને રાગદ્વેષ તે નુકસાનકારક. અને આવી શ્રદ્ધા કરીને બહારથી ઉપયોગને સંકેલીને આત્માનું જ્ઞાન કરવું એ કરવા યોગ્ય છે.